પ્રકરણ 5 મિથ્યા જગત. ત્રિગુણાત્મક પ્રકૃતિને જીતવાની શક્તિ કોઈનામાં હોતી નથી, તે પ્રભુ સ્વયંભૂ પણ નથી, તે પ્રભુ કૃપાનું ફળ છે. આ પ્રભુ કૃપા જપ અને ધ્યાનથી મેળવાય એટલું પ્રથમ જ સમજી લેવું જોઈએ કે જપ અને ધ્યાન જ સૌને માટે ફળદાયી છે. દરેકને માટે પ્રકૃતિ પર વિજય મેળવવો અશક્ય છે. આ શક્તિ તો જેણે પ્રકૃતિને મુઠ્ઠીમાં બાંધી છે, જેના આદેશો પ્રકૃતિ પાળે છે, એનામાં જ છે. પ્રકૃતિ એ જ વિશ્વનો મૂળ સિદ્ધાંત છે. સૃષ્ટિના સર્જન અને નિભાવનું કારણ પણ એ જ છે. જે કંઈ આપણે જોઈએ, સ્ત્રી પુરુષ પશુ પંખી વનસ્પતિ વગેરે, બધું જ પ્રકૃતિ છે. આ અનંત પ્રકૃતિમાં જે જીવંત અમર તત્વ છે તે પુરુષ પ્રભુ છે. અને આ હકીકતનો ધ્યાન જપથી થઈ શકે છે, અને કે જેથી તે ભૂલાતો પણ નથી. આ પ્રકૃતિનો એક એવો ગુણ છે કે તે જરા પણ વિચલિત થાય તો ઘણું નુકસાન કરી દેશે. જેવી રીતે દરિયાનું તોફાન લાખો જીવોનો સંહાર કરી શકે, તેવી જ રીતે એવા તોફાની દરિયાને તમે મદદનીશ વગર એકલા હાથે કઈ રીતે તરી શકો? પ્રભુની કૃપા આવશ્યક છે. માટે તારણહારને તરાપા માટે પ્રાર્થના કરો, સંસાર સાગર પાર કરો. સમસ્ત સૃષ્ટિ ક્ષણભંગુર અસ્થાયી છે. આજે છે, કાલે ન હોય. માટે અંતરથી કંઈ પણ ચાહો તો પ્રભુને જ ચાહો, જેનો કદી વિનાશ જ નથી. એને બદલે આપણે તો ધન વૈભવ અને કુટુંબ કબીલા માંગીએ છીએ, જેને છોડીને જવાનો જ્યારે દિવસ આવશે ત્યારે આપણે શોકમાં રોતા રહીશું. ને અંતે ખ્યાલ આવશે કે અરે, આમ રુદન કરવા માટે શું મેં આ વસ્તુ માંગી? ખરેખર શું માયા પ્રત્યે મને આટલી મમતા હતી કે આટલા જોરથી હું રડું છું? માટે જીવનમાં આનંદ અને દુઃખ પણ અલ્પજીવી છે. પરમ અવિનાશી તત્વને ભૂલીને અનિત્ય માટે મરી પડવું એ માણસને માટે કેટલું દુઃખદાયક છે. માયાથી પર એવા માધવને છોડી માયાની સંસારમાં મન લગાડવું નિષ્ફળ છે. દુઃખ એ જ એનું એકમાત્ર પરિણામ છે. અનંતની ઉપાસના એ જ પરમ કર્તવ્ય છે, એ જ નિર્વિકાર પ્રેમ છે. અન્ય કોઈ પણ વસ્તુ પ્રત્યેનો પ્રેમ નાશવંત છે. પ્રભુ જ સર્વ કંઈનો કરતા હર્તા છે. એ જ આપે છે, એ જ લે છે. એની ઈચ્છા મુજબ પ્રભુ જ સૌનો માલિક છે. જ્યારે બધું જ એનું છે ત્યારે કોઈ પણ વસ્તુ માટે મમતા અને માયા શા માટે? એ સર્વ આનંદનું મૂળ છે. પરમેશ્વર પ્રત્યે જ પ્રીતિ રાખો. બીજી બધી ચીજો સર્વ માનવો પ્રત્યે માત્ર વસ્તુ કે માનવ તરીકે જ સંબંધ રાખો, એટલું જ તેને પ્રત્યે બંધન રાખો. જેવી રીતે ભાડાના ઘરમાં રહેનાર પોતે રહે છે તેટલા પૂરતો જ તેનો આત્મીય ભાવ રાખે છે. એ તેને માલિકીનું નથી સમજતો, કારણ કે ભાડાનો સમય પૂરો થાય કે તે વિના સંકોચ વિના વ્યથા તેને ખાલી કરે અને બીજે રહેવા જાય છે. આ રીતે વિચાર કરી જોશે તો ખ્યાલ આવશે કે તમે જેને તમારી પત્ની બાળકો માલ મિલકત સગાવાલા તરીકે ઓળખો છો, જેને માટે તમે મમતા ધરાવો છો, તે ફક્ત થોડા સમય માટે છે. ગમે તેવો મોટો કરોડપતિ હોય, ભોજન સમયે માત્ર તે પેટ પૂરતું જ ખાઈ શકે છે, વધુ નહીં. જાત્રાળુ ધર્મશાળામાં રાત પૂરતો જ વાસો કરી વહેલી સવારે આગળ વધે છે. પોતાના ધ્યેયને માર્ગે એક ધર્મશાળાથી બીજી ધર્મશાળામાં મુકામ કરતો કરતો આગળ વધે છે. તે જ દ્રષ્ટિએ જીવનને પણ જોવું જોઈએ. સંસારની માયા તો ક્ષણિક છે, એમાં વ્યર્થ સમયને શક્તિ શા માટે બગાડવા? જે પ્રાણીને વધારે પગ છે તેઓ જમીન પર ઘસડાતા ચાલે છે. માનવીને ફક્ત બે પગ છે, માટે તે છૂટથી હરીફરી શકે છે. જેટલા વધુ પગ તેટલું વધુ બંધન અને કડક પ્રતિબંધ. આગળ વિચારો, મનુષ્ય લગ્ન કરે છે, બેમાંથી ચાર પગ બને છે, અને પછી પુત્ર પુત્રીનો પિતા બને છે, કોઈનો સસરો તો કોઈના દાદા, એમ મોટી સેના ઊભી થાય છે. આ બધી જંજાળમાં પછી એવો અફસોસ થાય કે તેનો માર્ગ રૂંધાઈ જાય છે, વિકાસ અટકે છે, અને બહુ પગા પ્રાણીની જેમ ઘસડાય છે, એ સીધો પણ ઊભો નથી રહી શકતો. માયાની જગતમાં એટલો લપટાઈ કે પ્રભુની કૃપા મેળવવાનો સમય કે શક્તિ તેની પાસે ક્યાંથી હોય? જીવન મરણના કંઈ કેટલાય ફેરા આપણે ફરી ચૂક્યા હોઈશું. દરેક જન્મે કેટલાય સંબંધો બાંધ્યા તૂટ્યા, પરંતુ અત્યારે શું આપણે બધું જાણીએ છીએ? શું આપણે ગત જન્મમાં બાંધેલ પ્રેમ સંબંધોની ચિંતા કરીએ છીએ? ક્ષણ માટે પણ એને યાદ કરીએ છીએ? નહીં જ. અત્યારે આપણા જીવન સંબંધનો તેવો જ ત્યારે પણ હશે, પરંતુ કાળે તેને ભૂલાવી દીધા. તેવી જ રીતે આ જીવનના સંબંધો, તેમાંથી ઉદ્ભવતા સુખ દુઃખના અનુભવો પણ જગત છોડવાની સાથે છૂટી જવાના છે. અને બાળકોના રમત ગમતના ઉદ્યાનોની જેમ માનવીના કર્મક્ષેત્ર નિરંતર બદલાતા રહે છે. કેટલી ક્ષોભની વાત છે કે ક્ષણજીવી, નાશવંત, જોખમ ભરેલ જીવન માહલવા જતાં આપણે પરમ કલ્યાણકારી પરમેશ્વરની કૃપા મેળવવાથી વંચિત રહીએ છીએ. જ્યાં જુઓ ત્યાં મનુષ્ય ચિંતાથી ઘેરાયેલો. શું તેનું દુઃખ વધારવું યોગ્ય છે? મરતા માણસની વ્યથા વધે એવું ઘાતકી કર્મ કોણ કરી શકે? દરિયો તોફાની છે, એના પર વાવાઝોડું ફરી વળે એવું કોઈ ઈચ્છે ખરું? માટે આપણા સૌની એ ફરજ છે કે મોઢું હસતું રાખો અને ચારેકોર હાસ્ય ફેલાવો, આનંદમાં રહો, આનંદનું વાતાવરણ વિકસાવો. આપણા દુઃખની ચિંતાની વાતોથી પહેલેથી જ ચિંતાગ્રસ્ત જગતને શા માટે વધુ ગ્લાનીમય બનાવવું? દુઃખનો દિલાસો જપ અને ધ્યાન છે. એનાથી આપણું હૈયું હળવું કરવું અને પરમ કૃપાળુ પરમેશ્વરના દયાસાગરમાં ડૂબકી મારવી. જ્યાં માત્ર રાતવાસો રહી વહેલી સવારે નીકળી જવું છે તેવી ધર્મશાળામાં નકામી કડાકૂટમાં પડ્યા વગર શું કામ આગળની મુસાફરીની તૈયારી ન કરવી? જ્યારે નિરાંતની ઊંઘ અને આરામ લેવાનો છે તે છોડી નકામાં ફાંફા મારવાથી શું ફાયદો? જીવનની અર્થહીન ક્ષણિક પીપાસાઓ તરફ નકામું ધ્યાન આપવા કરતાં પ્રભુ સ્મરણમાં ધ્યાન મગ્ન કરવું. ચિંતાથી તો સમય અને શક્તિ બંનેનો વ્યય થાય છે. દરેક વ્યક્તિ જીવનના રંગમંચ ઉપર એક કલાકાર છે. પોતાનો ભાગ પૂરો થતાં કે પડદો પડતાં તેણે વિદાય લેવાની હોય છે. એ મંચ ઉપર કોઈ રાજા, કોઈ રંક, કોઈ ભિખારી, કોઈ ચોર તો કોઈ વિદૂષક, પરંતુ આ બધા પાત્રનો દિગ્દર્શક તો એક જ છે અને તે પ્રભુ છે. તે કંઈ પ્રેક્ષકોની માફક આવી દોરવણી આપતો નથી. એમ કરે તો નાટકની કોઈ મજા જ ન રહે. એ તો નેપથ્ય પાછળ રહી દરેક કલાકારને વિના પક્ષપાત માર્ગદર્શન આપે છે. અભિનય, સંવાદમાં કે ભાષણમાં જ્યારે જેને જરૂર હોય અને તેને તે પ્રમાણે, એવી જ રીતે પ્રભુ પણ પ્રકૃતિના પડદા પાછળ રહી દરેક જીવને મદદ કરે છે. પ્રત્યેક કલાકાર એ બાબતનો ખ્યાલ રાખે કે વિશ્વ નિર્માતા જેને મદદ કરવા હરપળે તત્પર છે. માત્ર નાટકકારે એના પાર્શ્વ વચનો જે ઘણીવાર અત્યંત ધીરેથી બોલાય છે તે સાંભળી લેવા સદાય આતુર રહેવું જોઈએ. એની આંખ માયાના પડદા પાછળ છુપાયેલા પ્રભુના સ્વરૂપ પ્રત્યે અને કાન પ્રભુની દિવ્ય વાણી સાંભળવા નિરંતર સતેજ રાખવા. પરંતુ જો કોઈ કલાકાર પોતાને સોંપાયેલો ભાગ ભૂલી જઈ માત્ર પૂતળાની જેમ ઊભો રહે તો પાર્શ્વમાંથી બોલાતા વાક્યો સાંભળે નહીં તો પ્રેક્ષકો હસાહસ અને તાળી બજાવી તેની ઠેકડી કરે છે. નાટક બગાડવા બદલ તેને ઠપકો મળે છે. તેવી જ રીતે જીવનરૂપી નાટકમાં આપણને સોંપાયેલું કામ, આપણી ફરજ આપણે વિસરી જઈએ, પ્રભુના અસ્તિત્વને ભૂલી જઈએ તો આપણે ભાગે દુઃખ અને નિરાશા સિવાય બીજું શું આવે? એમાં કોઈ નવાઈ નથી. માટે જગતરૂપી મંચ પર જે પાઠ ભજવવાનો છે તે બરાબર યાદ કરી લો. માયાજાળ પાછળ શાશ્વત ઉભેલ પરમતત્વને યાદ રાખો અને તેના આદેશ મુજબ જ વર્તન કરો. પ્રભુના માર્ગદર્શન અને આપણા જીવનધર્મ બંને પરત્વે ધ્યાન રાખવું જોઈએ. આવી તન્મયતા અને સભાનતા માત્ર ધ્યાનથી જ આવે છે.